నిత్యం జాయంతి యోగిన కామద మోక్షణం శ్రీ ఓంకారాయ నమో నమః. మంగళం భగవానయో మంగళం కుటుంబమే మంగళం కుంకుందారి ఉజేంద్రమో సుమంగళం నమః సమయస్థానాయ స్వామి భూత్యా చకాస్తే జీ స్వాహాయ భవాయ సర్వభావాన్ విభావ నిలుసంజాత.
సమయసార భగవాన్ కుంకుందాచార్య రచిత, సమయసార અને સાથે ભગવાન અમૃતચંદ્રાચાર્ય રચિત આત્મખ્યાતિ ટીકા, એનો આપણે સ્વાધ્યાય કરી રહ્યા છીએ. કર્તા કર્મ અધિકારમાં ગાથા 85નો સ્વાધ્યાય ચાલે છે. આપણે 85ની ગાથા કરી છે અને પૂજ્ય ગુરુદેવના ગાથા 85 ઉપરના પ્રવચનમાંથી કેટલાક અંશો પણ લીધા છે. 85ની ગાથાનું સહેજ પુનરાવર્તન કરી અને પૂજ્ય ગુરુદેવે જે વાત કરી છે એને આજે આપણે લઈશું. 85મી ગાથામાં એમ વાત આવી કે જો આત્મા આ ઉજ્જવળ કર્મને કરે અને તેને જ ભોગવે તો તે આત્મા બે ક્રિયાથી અભિન્ન ઠરે એવો પ્રસંગ આવે છે જે જિનદેવને સંમત નથી. બે ક્રિયા કઈ બે ક્રિયા? પોતે પોતાની પણ ક્રિયા કરે અને પરની પણ ક્રિયા કરે એમ બે ક્રિયાનો પ્રસંગ જીનદેવને સંમત નથી. કેમ કે જીવ દ્રવ્ય બીજા અન્ય દ્રવ્યનું કાર્ય કરે તો અન્ય દ્રવ્યની અંદર જે ફેરફાર થાય એ જીવને કારણે થાય અને જીવને કારણે એ ફેરફાર થયા, એ પરિણામો જીવને કારણે થયા એમ જો માનીએ તો એ પરિણામો પરિણામીથી જુદા હોય નહીં. એટલે પરિણામી એવો ભગવાન આત્મા અને પેલા પૂતગળ દ્રવ્યના ફેરફારો, પૂતગળ કર્મ એના ફેરફારો, એ બંને એકરૂપ થતા તો જીવને જળ પણ આવી જાય, જળ અને ચેતન એક થઈ જાય એમ થઈ જાય. એટલે એવું બનતું નથી. કેમ કે પરિણામી છે એ પરિણામથી જુદો નથી અને પરિણામો છે તે ક્રિયાથી જુદા નથી. એટલે 85મી ગાથામાં બહુ સ્પષ્ટપણે એ વાત કરી કે જીન મતમાં આવું બે ક્રિયા સહિત નું જે મંતવ્ય છે તે સંમત નથી, એ યોગ્ય નથી. અને એમાં આપણે પૂજ્ય ગુરુદેવે જે વાત સમજાવી છે એ હવે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ ચોથો. અગાઉ આપણે પાના નંબર 208 ઉપર અગ્નિ વિના પાણી ઊનું થયું છે એ પ્રશ્નનો ઉત્તર લીધો હતો. એથી હવે આગળ વધી અને એ જ પાના ઉપર પ્રશ્ન એક લીધો છે કે મોટર પેટ્રોલથી ચાલે છે એ તો દેખીતું સત્ય છે ને? પૂજ્ય ગુરુદેવે એનો પણ ઉત્તર આપ્યો છે કે ના, મોટર પેટ્રોલથી ચાલે છે એમ બિલકુલ નથી. મોટરનો એક એક પરમાણુ પોતાની ક્રિયાવતી શક્તિથી સ્વતંત્ર ગતિ કરે છે. આવા શુદ્ધ નિર્ભેળ તત્વની ખબર વિના કોઈ બહારથી વ્રત પડીમાં લઈ લે અને તેથી ધર્મ થશે એમ માને પણ એથી તો મિથ્યાત્વ થાય છે. આ વાત આપણે ગઈકાલે લીધી હતી, એનો વધારે વિસ્તાર નહોતો કર્યો. અને સાથે બીજી વાત એ પણ લીધી હતી કે મોટર ચાલે એને લઈને અંદરના મુસાફરની ગતિ થાય છે, એ વાત બરાબર છે ને? અને એમાં પણ ઉત્તર એમ હતો કે ના, એમ નથી. મોટરની ગતિ મોટરના કારણે થાય છે અને મુસાફરની ગતિ મુસાફરના પોતાના કારણે થાય છે. કોઈનાથી કોઈની ગતિ છે એમ છે જ નહીં. આ બંને વાતને આપણે સારી રીતે સમજવાની છે. બે દ્રવ્યો જુદા છે, બંનેના પરિણામન સ્વતંત્ર થાય છે તો પછી એમાં બીજું આવીને શું કરે? એક દ્રવ્યનું પરિણમન થતું હોય એ દ્રવ્યનું એની પોતાની ક્રિયાવતી શક્તિથી સ્વતંત્ર પરિણમન થતું હોય, એની અંદર બીજું દ્રવ્ય જો કંઈ પણ કરવા જશે તો પેલું દ્રવ્ય પછી શું કરશે? દરેક દ્રવ્યને ક્રિયાવતી શક્તિ છે, વિજ્ઞાન પ્રમાણે પણ આપણે જાણીએ છીએ. એટમની અંદર ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન, પ્રોટોન છે. ઇલેક્ટ્રોનને પ્રોટોન પોતાની જાતે ગતિ કરે છે. અને તમે એમ કહો કે ના, આપણે ઇલેક્ટ્રોનને ગતિ કરાવીએ, આપણે ઇલેક્ટ્રોનને ગતિ કરાવીએ, એ શક્ય નથી. પરમાણુની અંદર પણ આ જ રીતે છે. આપણે તો અતિ સૂક્ષ્મતાથી અહીંયા જૈન દર્શનમાં એ વાત આવે છે કે દરેક દ્રવ્ય સ્વતંત્રપણે પોતાની ક્રિયાવાદી શક્તિથી ગતિ કરે છે. જો ગતિનો અર્થ આપણે ફોરવર્ડ કે બેકવર્ડ થવું, એવો અર્થ નથી થતો. ગતિ ગમે તે પ્રકારે હોય. એટલે આપણે ઇલેક્ટ્રોન ને પ્રોટોન ને ન્યુટ્રોન નો વિચાર કરીએ તો એમાં ગતિ દેખાય છે ને, એ વિજ્ઞાને સિદ્ધ કર્યું એટલે આપણે માનીએ છીએ. અહીંયા જૈન દર્શનમાં તો અનાદિથી એ વાત હતી કે દરેક પરમાણુને પોતાની ક્રિયાવતી શક્તિ છે અને એ ક્રિયાવતી શક્તિ દ્વારા એ ગતિ કરે છે. એ સ્વતંત્ર રીતે કરે છે, એને કોઈ કરાવતું નથી, એને કોઈની કરાવવાની જરૂર નથી. કરાવવા જશે તો એની જે સ્વતંત્ર ગતિ છે એ ડિસ્ટર્બ થશે. તમે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોનનો વિચાર કરો ને, જે રીતે એમાં એ એટમની અંદર જે રીતે ફરી રહ્યા છે, તમે એને એમાં ફેરફાર કરવા જશો, એમાં જો તમે ફેરફાર કરવા જશો તો એનું જે બંધારણ છે, જે સ્વરૂપ છે, એ જળવાશે નહીં. એટલે કોઈ પણ દ્રવ્ય એનું અસ્તિત્વ જેમ છે તેમ રાખી શકશે નહીં. સોનું સોના પણ રહી શકશે નહીં, ચાંદી ચાંદી પણ રહી શકશે નહીં. એટલે કોઈ પણ દ્રવ્ય એના મૂળ સ્વરૂપે રહી શકે જ નહીં. જો તમે એની ક્રિયાવતી શક્તિમાં ફેરફાર કરવા માંગો તો દરેક દ્રવ્યનો નાશ થાય. આ તો શક્ય જ નથી, આ તો શક્ય જ નથી, એવું થઈ શકે જ નહીં. વિજ્ઞાન પ્રમાણે જુઓ, તમને ધર્મની તો શ્રદ્ધા છે નહીં, એટલે ધર્મ પ્રમાણે સમજવાનું રહેવા દો. વિજ્ઞાન પ્રમાણે સમજવાનું કહીશું તો બધાને સારું લાગશે કે ના, વિજ્ઞાન કહે બરાબર. તીર્થંકર ભગવાન જે કહે એની શ્રદ્ધા નહીં, જે અતિન્દ્રિયપણે જ્ઞાન કરે છે એમની શ્રદ્ધા તો આપણે કરવી નથી. પેલા વૈજ્ઞાનિકો ઇન્દ્રિયપણે જે શ્રદ્ધા કરે અને જે કહે એની આપણને શ્રદ્ધા બેસે. કેટલી મૂંઢતા ભરી છે આ જીવને. વૈજ્ઞાનિકો કહે તો બરાબર, નહીતર નહીં. અરે ભાઈ, શું કરવું છે? તારે ક્યાં જવું છે? તારી ક્ષમતા કેટલી? પાંચ ઇન્દ્રિયો દ્વારા જાણવાની તારી ક્ષમતા. ઇન્દ્રિયો દ્વારા કેટલું જ્ઞાન થાય? આ બીજા બધા જીવોને ઇન્દ્રિયો છે, દરેક જીવને ઇન્દ્રિય દ્વારા જ્ઞાન છે. તો આપણે ત્યાં તો આપણે એમ સ્વીકારીએ કે ના ના, એને બિલાડીને એટલું આપણા જેટલું જ્ઞાન ન થઈ શકે કે કાગડાને આપણા જેટલું જ્ઞાન ન થઈ શકે, કેમ કે એમની ઇન્દ્રિયોની ક્ષમતા ઓછી. તો પછી આપણી ઇન્દ્રિયોની ક્ષમતા જે છે એના કરતા પણ કોઈકને વધારે ક્ષમતા હોઈ શકે કે ના હોઈ શકે, એવો કેમ વિચાર નથી કરતા? અને પછી એના પછી એમ પણ વિચાર થઈ શકે ને કે આ ઇન્દ્રિયો દ્વારા જ્ઞાનને બદલે અતિન્દ્રિયપણે જો જ્ઞાન કરવામાં આવે તો જ એ સત્ય હોઈ શકે. અને એમ વિચાર કરીએ તો તીર્થંકર ભગવાનના જ્ઞાનમાં આ વાત આવી છે. શું વાત આવી છે? કે પરમાણુ પોતાની ક્રિયાવતી શક્તિથી સ્વતંત્ર ગતિ કરે છે. અને આ વાત ભેળસેળ વિનાની છે, શુદ્ધ તત્વની વાત છે. આ ફિઝિક્સ છે, એની જો તને ખબર નથી તો પ્રભુ તું શું ક્યાં જઈશ અને શું કરીશ? ખોટી ઊંધી માન્યતા લઈને બેસી ગયો છે. એટલે ગુરુદેવ તો કરુણા કરીને કહે છે કે ભાઈ, આવા શુદ્ધ નિર્ભેળ તત્વની ખબર વિના કોઈ ભારતીય એવા વ્રત અને પડીમાં લઈ લે અને એમ માને કે ધર્મ થશે તો એ મિથ્યાત્વ છે. ગુરુદેવને કોઈને ક્રિટિસાઇઝ કરવા છે, કોઈને ઉતારી પાડવા છે એમ નથી. ગુરુદેવને તો કરુણા વર્તે છે, એટલે એમ કહે છે કે ભાઈ, આવી આ ભેળસેળ વિનાની તત્વની શુદ્ધ વાત એની તને ખબર નથી, તું એનો વિચાર કરતો નથી, એનો અભ્યાસ કરતો નથી, તો પછી તું આમ નામ વ્રત તપ કરીશ તો તને એથી શું ફાયદો થશે? આ બહારના ઉદાહરણ છે, એને આપણે જાતે બેસાડવાના છે કે પેટ્રોલથી મોટર ચાલે છે એમ બિલકુલ નથી. એ તો પછી તત્વની સમજ પડે એટલે આપણને બેસી જાય. વાત તો એમ જ છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કાર્ય કરી શકે નહીં. પેટ્રોલ જુદું દ્રવ્ય છે, મોટરના પરમાણુ જુદા છે. આ બધું આપણે જાતે બેસાડવાનું છે. અને એ જ રીતે મોટર જુદી છે અને મોટરની અંદર બેઠેલા મુસાફરો જુદા છે. બધા દ્રવ્યો જુદા છે. એ બધા દ્રવ્યોની ગતિ જે રીતે થઈ રહી છે તે રીતે એના પોતાના કારણે જ થાય છે. બાકી તો નિમિત્ત નૈમિત્તિક સંબંધને જોઈને એમાં મૂંઝાઈ જવું નહીં. કોઈ કોઈથી ગતિ કરતું જ નથી. એ વખતે એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે તમે મોટર કારમાં બેઠા છો, મોટર પર પોતાની રીતે ચાલે છે, તેની ગતિ એની છે, તમારી ગતિ તમારી છે, એટલે કોઈનાથી કોઈની ગતિ છે એમ બિલકુલ નથી. આ વાતને અંદરમાં સમજવાની છે અને એને આપણે જાતે તર્ક દ્વારા સમજવાની છે કે એક દ્રવ્ય બીજા દ્રવ્યનું કંઈ કરે નહીં, ઇન્દ્રિયો દ્વારા દેખાય છે માટે એમ માની લેવાથી એ સત્ય ઠરતું નથી. ઇન્દ્રિયો દ્વારા નથી દેખાતું એવું ઘણું બધું આપણે માનીએ છીએ, કેમ કે વિજ્ઞાન કહે છે, વૈજ્ઞાનિકો કહે છે, માટે માનીએ છીએ. કોણે જોયો છે ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન કોણે જોયા, કેટલા લોકોએ જોયા? મને એમ કહું, દુનિયાની આટલી વસ્તી, એમાંથી કેટલી વસ્તીએ ઇલેક્ટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન જોયા અને એની ગતિને જોઈ છે? કેટલા લોકોએ જોઈ? છતાંય બધા જ સ્વીકારે છે, કેમ કે વૈજ્ઞાનિકે કહ્યું છે. એટલે કઈ આપણે ઇન્દ્રિય દ્વારા નથી જોયું એવું બધું કેટલું બધું આપણે માનીએ છીએ, તો પછી આ તીર્થંકર ભગવાન, કેવળી ભગવાને અતિન્દ્રિયપણે જે જોયું છે, સર્વજ્ઞ થયા છે, એમની વાતનો પણ આપણે સ્વીકાર કરવો જોઈએ? જરાક બુદ્ધિપૂર્વક આપણે લઈએ તો આપણને એ થવું જોઈએ કે ના, તીર્થંકર ભગવાનને, કેવળી ભગવાનને, સર્વજ્ઞને અસત્ય બોલવાનું હોઈ શકે જ નહીં, અસત્ય બોલવાનું મહાપુરુષોને પ્રયોજન હોય નહીં. આ અમૃતચંદ્રાચાર્ય ભગવાન કે કુંકુંદાચાર્ય ભગવાન એ શા માટે અસત્ય વાતની પ્રરૂપણા કરે? જેમ હશે તેમ જ તત્વો દર્શાવનારા છે, જ્ઞાની પુરુષ છે. તો ભૂલ ક્યાંક મારી થાય છે એમ કરી અને ફરીથી એનો વિચાર કરવો જોઈએ કે બે દ્રવ્ય સ્વતંત્ર છે, બંને દ્રવ્યનું પરિણમન સ્વતંત્રપણે થાય છે, એમાં એક દ્રવ્યના પરિણમનમાં બીજું દ્રવ્ય કંઈ પણ કરે એ વાત છે જ નહીં. અને આ વાત જેમ જેમ દ્રઢ થતી જશે તેમ તેમ પોતાના આત્માની શ્રદ્ધાન અને મહાત્મ સમજાશે અને બીજા બધાથી હું જુદો છું એવી શ્રદ્ધા પણ વધતી જશે કે ખરેખર હું ભગવાન આત્મા બીજા બધાથી જુદો છું એમ જ પછી અંદરમાં રહ્યા કરશે. પછી ભગવાન આત્માનું સ્વરૂપ જેમ છે તેમ જાણીને નાયક 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 ત્રિકાળ નાયક છે, બીજું કંઈ કરવા વાળો નથી, એને વિભાવ પર્યાય હોય જ નહીં, એનું નિર્મળ શુદ્ધ સ્વરૂપ છે અને એવા સ્વરૂપે એ અનંતકાળ સુધી રહી શકે એવો છે. આ બધી વાતો બરાબર બેસતી જશે અને પછી એક જ રટણ ચાલુ થશે કે હું ભગવાન આત્મા નાયક સિદ્ધ સમાન છું, બીજું કંઈ મારું નથી. અને એમ કરતા એના કષાયો મંદ પડશે અને પોતે નિર્વિકલ્પ ધ્યાનમાં પોતાના સ્વરૂપનો અનુભવ કરી શકશે. એટલે એવી યોગ્યતા, એવી પાત્રતા કેળવવા માટે સાચી શ્રદ્ધા કરવાની જરૂર છે. ભલે અનુભવ વિનાની આ શ્રદ્ધા હોય, છતાં પણ એ શ્રદ્ધાને આપણે ધારણા જ્ઞાન સુધી લઈ જવી, એટલે કે એને બરાબર સમજવી, બધા પડખેથી સમજવી, ચારે બાજુથી એનો બરાબર અભ્યાસ કરવો, તર્ક દ્વારા પણ એને સમજવાનું છે. અહીંયા આગળ કહે છે 209માં પાના ઉપર કે આગમ મંદિર થયું તો એ આગમ મંદિરની અંદર આ આરસમાં અક્ષર કોતરવાનું મશીન લાવ્યા અને એ મશીન દ્વારા એ બધું કામ થયું છે ને, એટલે એ નિમિત્ત તો છે ને, એટલે એમાં નિમિત્ત તો આવ્યું ને. એના ઉત્તર તરીકે ગુરુદેવે વાત કરી છે કે ભાઈ આ નિમિત્તની જ વાત ચાલે છે કે જે ક્રિયા થઈ તે નિમિત્તથી થઈ નથી. નિમિત્ત છે તો છે, ભલે રહ્યું નિમિત્ત છે એની ના નથી, પણ એ નિમિત્તથી કાર્ય થતું નથી. નિમિત્તનો નિષેધ નથી કર્યો ગુરુદેવે, ક્યારેય નિમિત્તનો નિષેધ કર્યો નથી. સમજનારાને ભૂલ થાય છે, સમજનારાને ભૂલ થાય છે ગુરુદેવ નિમિત્તને સ્વીકારતા નથી. ના, ગુરુદેવ નિમિત્તને સ્વીકારે છે અને નિમિત્તનું જેવું મહત્વ છે તેવું આપણને કહે છે કે નિમિત્ત કાર્ય કરતું નથી, નિમિત્તની હાજરી હોય છે, નિમિત્ત નથી હોતું એમ નહીં. આગળ એમ પ્રશ્ન પણ કર્યો કે જે મશીન આવ્યું એ અક્ષરો કોતરવા માટેનું, તો એમાં મહેનત કરી ત્યારે મશીન અહીંયા આવ્યું ને, એટલે બીજા કોઈએ મહેનત કરી છે એટલે એ મશીન અહીંયા આવ્યું ને, મશીન લાવવામાં નિમિત્તની વાત લીધી છે. એમાં પણ ગુરુદેવે ઉત્તર આપ્યો છે કે મહેનત એટલે વિકલ્પ કર્યો, એ વિકલ્પ પહેલા ન હતો અને થયો તે ક્રિયા થઈ. વિકલ્પ થયો હોય એ પણ ક્રિયા થઈ, એ ક્રિયા કોની થઈ? વિકલ્પ કરનારની ક્રિયા થઈ. એટલે એ ક્રિયા પરિણામ સ્વરૂપ હોવાથી પરિણામથી એટલે વિકલ્પથી ભિન્ન નથી, વિકલ્પ અને એ પરિણામ એ જુદા નથી. અને તે પરિણામ વિકલ્પ પરિણામીથી જુદા નથી, પરિણામી દ્રવ્ય જે છે એનાથી એ જુદા નથી, તેથી તે વિકલ્પનું કરતા જીવ દ્રવ્ય છે, જીવને એ વિકલ્પ આવ્યો છે એનો એ કરતા છે, પણ મશીનના પરિણામનો કરતા જીવ નથી, વિકલ્પનો કરતા જીવ છે, પણ મશીન લાવ્યું મશીન ત્યાં આવ્યું એના પરિણામનો કરતા જીવ કેવી રીતે થાય? કેટલું સરસ રીતે સિદ્ધ કર્યું, જે ગાથામાં વાત આવી એના દ્વારા જ સિદ્ધ કર્યું. મશીનને લઈને વિકલ્પ નથી અને વિકલ્પને લઈને મશીનના પરિણામ નથી. આ રીતે દરેક સમયે સમયે જે કંઈ બની રહ્યું છે એના તરફ આપણે જરાક વિચાર કરીએ તો આપણને ખ્યાલ આવે કે આ પરિણામ એ કોના, જીવના કે પરદ્રવ્યના. તો પછી પરદ્રવ્ય એનું કરતા હોય કે જીવ એનો કરતા હોય, પરિણામ અને પરિણામી બંને એક જ હોય, જુદા હોઈ શકે નહીં, તો પછી હું એ પરિણામ કરવા વાળો કેવી રીતે થઉં? એમ દરેક વખતે જો વાતને વિચારવામાં આવે તો જગતથી પોતે જુદો છે એની દ્રઢતા થઈ જશે. આપણે કરવાનું એ જ છે. જગતમાં કેટલા પદાર્થો, દરેક પદાર્થથી જુદા પડવું છે તો એ આત્માનું સ્વરૂપ જાણીને પોતે બધા જ પદાર્થોથી ભિન્ન છે એવી દ્રઢ માન્યતા કરીને થશે. એ સિવાય બીજો કોઈ માર્ગ નથી. નવતત્વની સમજ પણ એ માટે જ છે. આ જીવને જગતથી, જગતના પદાર્થોથી, પોતાના શુદ્ધ સ્વભાવ ભાવ સિવાય અન્ય ભાવોથી જુદા પડીને પોતાના શુદ્ધ સ્વરૂપમાં લીનતા કરવાની છે, સ્થિરતા કરવાની છે, અને એ માટે નવતત્વની આપણે શ્રદ્ધા કરીએ છીએ. નવતત્વની જેમ છે તેમ યથાર્થ શ્રદ્ધા કરી અને આપણે પોતાના સ્વરૂપમાં જવું છે. ગુરુદેવ એટલા માટે કહે છે કે ભાઈ, નવતત્વની શ્રદ્ધા થઈ ક્યારે કહેવાય? નવતત્વની શ્રદ્ધા થઈ ક્યારે કહેવાય? નવતત્વ કંઈ વાંચીને ભૂખી જવા માટે, પંડિતાઈ કરવા માટે નથી. અજીવની પર્યાય અજીવના દ્રવ્ય ગુણથી થાય છે. નવતત્વમાં જીવ તત્વ, અજીવ તત્વ. એમાં અજીવ તત્વની વાત કરતા ગુરુદેવ કહે છે કે અજીવની પર્યાય અજીવના દ્રવ્ય ગુણથી થાય છે, પરથી નહીં એમ નિશ્ચિત થાય ત્યારે અજીવની શ્રદ્ધા થઈ કહેવાય. પણ જો કે એવી શ્રદ્ધા ના કરીએ અને આપણે ઊંધી રીતે એમ સમજીએ કે અજીવની પર્યાય જીવ કરે એમ લઈ લઈએ તો શું થાય? અજીવ દ્રવ્ય છે એની પર્યાય, એમાં ફેરફાર થાય, એના પરિણામો આવે કે જીવ કરે એમ આપણે લઈએ અને પછી આપણે એવી માન્યતા સાથે આ નવતત્વોને ભણવા બેસીએ તો શું થાય? નવતત્વો ગોખી નાખે એમ થાય. એટલે વર્તમાનમાં તો આપણે એમ જ લઈને બેઠા છીએ, નવતત્વ આપણને ખબર છે, આવડે છે, પણ શ્રદ્ધા કેવી છે? અજીવ વિશેની શ્રદ્ધા કેવી છે કે અજીવના કામો જીવ કરે? તો પછી તમને નવતત્વની શ્રદ્ધા ક્યાં છે? ગુરુદેવ કહે છે કે ભાઈ, અજીવની પર્યાય, અજીવના કાર્યો, અજીવની પર્યાય થાય, એના પરિણામો થાય, એ અજીવના દ્રવ્ય ગુણથી થાય, એમાં રહેલા એના ગુણ ને દ્રવ્યને કારણે છે, બીજાથી નથી, એટલે જીવથી નથી. એમ શ્રદ્ધા જો તને થઈ હોય તો સમજ કે તને નવ તત્વોમાં અજીવની શ્રદ્ધા બરાબર સાચી છે. બાકી તો તારી એ શ્રદ્ધા જે છે એ પણ ખરેખર જોવા જઈએ તો એ પણ વ્યવહાર છે. કેમ કે ક્રમમાં એવી શું શ્રદ્ધા કરે છે, જીવ તત્વની પણ શ્રદ્ધા કરે, અજીવ ની પણ શ્રદ્ધા કરે, આશ્રવની શ્રદ્ધા કરે છે, પુણ્ય પાપની શ્રદ્ધા કરે છે, બંધની શ્રદ્ધા કરે છે, સંવર નિજરા અને મોક્ષની પણ તું શ્રદ્ધા કરે છે, પણ બધું ક્રમમાં ભેદ રૂપે તું કરી રહ્યો છે. એ બધી જીવની પર્યાયો છે. એટલે ખરેખર નિશ્ચયથી તો શું છે? તો કે નિશ્ચય શ્રદ્ધા તો જ્યારે પરિણમન નિજ આત્મદ્રવ્ય સન્મુખ થઈને ત્રિકાળી દ્રવ્ય સ્વભાવની પ્રતીતિ કરે ત્યારે પ્રગટ થાય છે. નવતત્વની આપણે જે સાચી બરાબર શ્રદ્ધા કરીએ ને તો પણ એ શ્રદ્ધા એ વ્યવહાર છે. પોતે એ શ્રદ્ધાના બેકગ્રાઉન્ડ ઉપર આપણે એમ કહી શકીએ કે એ જે શ્રદ્ધા થઈ છે એને એ માહિતી રૂપે રાખીને પોતે પોતાના સ્વરૂપનો અનુભવ કરવા માટે કટિબદ્ધ થાય છે, એટલે એ શ્રદ્ધા વ્યવહાર શ્રદ્ધા થઈ, એ શ્રદ્ધા વ્યવહાર શ્રદ્ધા થઈ. બાકી નિશ્ચયથી શ્રદ્ધા તો જ્યારે એવા પોતાના સ્વરૂપની પ્રાપ્તિ થાય, એવા પોતાના પરિણામ થાય, ત્યારે ખરેખર એવી શ્રદ્ધા છે. એટલે નિશ્ચય શ્રદ્ધા તો જ્યારે પરિણામ નિજ આત્મદ્રવ્ય સન્મુખ થઈને ત્રિકાળી દ્રવ્ય સ્વભાવની પ્રતીતિ કરે ત્યારે પ્રગટ થાય છે, અને તે સમ્યક દર્શન છે. નવ તત્વની શ્રદ્ધા કરી અને સમ્યક દર્શન કઈ રીતે પ્રગટ થાય એ વાત અહીંયા ગુરુદેવે લઈ લીધી છે. બહુ શાંતિથી વિચારીએ ને તો ચાર લીટીમાં શું ભર્યું છે એ ખ્યાલમાં આવે. ત્યાં મિથ્યાત્વ પલટીને જે સમ્યક દર્શનની પર્યાય થઈ તે ક્રિયા છે. તે ક્રિયા પરિણામ સ્વરૂપ હોવાથી પરિણામ જ છે. એ વખતે એ પર્યાય સમ્યક દર્શનની પર્યાય થઈ છે, અને પરિણામ પરિણામી દ્રવ્યથી અભિન્ન છે. પરિણામી એવો ભગવાન આત્મા, એનાથી એ પરિણામો અભિન્ન છે. માટે સમ્યક દર્શનનો કરતા જીવ છે, અને એ ક્રિયા છે તે કોની છે? એ જીવ દ્રવ્યની ક્રિયા છે. એમ નથી કે દર્શન મોહનીય કર્મની ક્રિયા છે. દર્શન મોહનીય કર્મની ક્રિયા એમ થાય કે એનો અભાવ રૂપે દર્શન મોહનીય કર્મ જળ કર્મ એની ક્રિયા થાય, એટલે કે એનો અભાવ થાય, એટલે અહીંયા જીવને સમ્યક દર્શન પ્રગટ થાય એમ નથી. દર્શન મોહ નો અભાવ થયો માટે સમ્યક દર્શન પ્રગટ થયું એમ છે જ નહીં. જો સાથે ગાથાની વાતને લઈ લીધી, દર્શન મોહનીય કર્મ છે, જળ કર્મ છે, એનું પરિણમન સ્વતંત્ર રીતે થાય છે. એ કર્મનો અભાવ થાય છે એટલે કે એ કારણ રજકણો છૂટા પડી જાય છે, એનો ક્ષય થાય છે, અથવા તો એનો ઉપશમ થાય છે એટલે કે એ ફળ આપવાની સ્થિતિમાં રહેતા નથી. એ જે થાય છે તે દર્શન મોહનીય નું થાય છે, એટલે અહીંયા જીવની અંદર સમ્યક્ત્વ પ્રગટ થાય છે એમ નથી. કેમ કે એ દ્રવ્ય જુદું છે. પણ નિમિત્ત નૈમિત એક સંબંધ એવો છે કે જ્યારે આ જીવને સમ્યક્ત્વ પ્રગટ થાય છે ત્યારે દર્શન મોહનીયનો કોઈક પ્રકારે અભાવ હોય છે. ઘાતી કર્મનો ક્ષય થતા કર્મરૂપ દશા અકર્મરૂપ થઈ તે કારણથી અહીં જીવને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે એમ નથી. જો હવે આગળ વધીને સમ્યક દર્શનથી આગળ વધીને કેવળ જ્ઞાનની વાત કરતા ગુરુદેવ સમજાવે છે 210માં પાના ઉપર પહેલા પેરેગ્રાફમાં કે એ જ રીતે જે પેલી દર્શન મોહનીય કર્મની વાત કરી એ જ રીતે આપણે જાણીએ છીએ કે કેવળ જ્ઞાન થાય છે ત્યારે ચાર ઘાતી કર્મનો ક્ષય થાય છે. એટલે કંઈ એમ નથી કે ચાર ઘાતી કર્મોનો ક્ષય થયો માટે કેવળ જ્ઞાન થયું એમ નથી. કેવળ જ્ઞાન જીવને થાય છે અને પેલા ઘાતી કર્મો છે તે ઉત્કળ છે, એ જુદું દ્રવ્ય છે. એટલે જીવની શું દશા છે એનો વિચાર કરીએ તો એને કેવળ જ્ઞાનની દશા છે, અને પેલી તરફ ઉદ્ગળ કર્મનો વિચાર કરીએ તો એ કારણે રજકણો એ છૂટા પડી જાય છે, એ કર્મરૂપે રહેતા જ નથી, એનો ક્ષય થાય છે. આ બંને વસ્તુ એક સાથે થઈ રહી છે એટલે એમ લાગે છે કે ઘાતી કર્મનો ક્ષય થયો માટે જીવને કેવળ જ્ઞાન થયું, પણ એમ નથી. કેવળ જ્ઞાન જીવને થયું છે એ એની પર્યાયમાં થયું છે. એ ક્રિયા જીવની છે, ભગવાન આત્માની છે, એના દ્રવ્ય ગુણને કારણે એ પર્યાય થઈ છે. એમાં પેલું પૂતગળ કર્મ કંઈ કરતું નથી. પૂતગળ કર્મની અભાવરૂપ અવસ્થા થવાને કારણે કેવળ જ્ઞાન થયું છે એમ છે જ નહીં. ઘાતી કર્મનો ક્ષય થતાં એ કર્મરૂપ દશા અકર્મરૂપ થઈ તે કારણથી અહીં જીવને કેવળ જ્ઞાન પ્રગટ થયું છે એમ બિલકુલ નથી. બહુ સરસ વાત છે. તત્વની વાતને કેટલી સરસ રીતે ગુરુદેવે સમજાવી છે. ચાર જ્ઞાનની પર્યાય પલટીને કેવળ જ્ઞાન થયું તે ક્રિયા છે. કેવળ જ્ઞાન થયું ત્યારે ચાર જ્ઞાન હતા એ પલટી અને કેવળ જ્ઞાન થયું છે, પૂર્ણ જ્ઞાન થયું છે, એ ક્રિયા થઈ અને તે ક્રિયા પરિણામ સ્વરૂપ હોવાથી, પરિણામ તો આવ્યું ને, કેવળ જ્ઞાન થયું, સર્વજ્ઞતા પ્રગટ થઈ, એ પરિણામ છે. તો એ પરિણામ સ્વરૂપ ક્રિયા છે અને ક્રિયા પરિણામ સ્વરૂપ હોવાને લીધે એ પરિણામથી ક્રિયા જુદી નથી. અને બીજી વાત કે પરિણામ છે તે પરિણામીથી જુદા નથી. પરિણામ શું છે? કેવળ જ્ઞાન થયું તે પરિણામ છે. કેવળ જ્ઞાનના પરિણામ, કેવળ જ્ઞાનના પરિણામ એ પરિણામી ભગવાન આત્માથી જુદા નથી. એટલે આખી ક્રિયા ભગવાન આત્મામાં જ થઈ છે, એમાં પેલા કર્મનું કંઈ કરવાપણું છે જ નહીં. તેથી કેવળ જ્ઞાન એ આત્માનું કાર્ય છે. ઘાતી કર્મનો ક્ષય થયો કે વજ્ર ઋષભ નારાજ સહનન અને મનુષ્યની પર્યાય હતી માટે કેવળ જ્ઞાન પ્રગટ થયું એમ છે જ નહીં. પણ એ બધું એ વખતે એમ જ હોય છે. જેને કેવળ જ્ઞાન થાય, જેને કેવળ જ્ઞાન થાય એને નગ્ન દિગંબર મુનિ પણું જ હોય, વસ્ત્ર સહિત કેવળ જ્ઞાન થતું જ નથી. એને પુરુષની જ પર્યાય હોય, એને વજ્ર ઋષભ નારાજ સહનન હોય, એને કેવળ જ્ઞાન થાય એને એવી જ બહારમાં દશા હોય. અને સાથે જ્યારે કેવળ જ્ઞાન થાય ત્યારે ચાર ઘાતી કર્મનો ક્ષય થાય, આ બધું એમ જ હોય. પણ કેવળ જ્ઞાન થયું એ ક્રિયા તો ભગવાન આત્માની જ છે, એ પરિણામ ભગવાન આત્માના જ છે અને એ પરિણામ પરિણામી ભગવાન આત્માથી જુદા નથી. ફરી પ્રશ્ન કર્યો અહીંયા કોઈએ કે દિવ્ય ધનિથી આ જ્ઞાન થયું છે કે નહીં. આપણે એમ કહીએ છીએ ને કે દિનેશ્વર ભગવાનની નિશ્રામાં, તીર્થંકર ભગવાનની નિશ્રામાં કેવળ જ્ઞાન થાય એમ આપણે કહીએ છીએ. ગુરુદેવે ઉત્તર આપ્યો છે કે ના, દિવ્ય ધ્વનિથી જ્ઞાન થયું છે એમ નથી. અથવા તો સમ્યક દર્શન થાય છે તો દિવ્ય ધ્વનિ સાંભળતા સાંભળતા સમ્યક દર્શન થઈ જાય, સમોસરણમાં સમ્યક દર્શન થઈ જાય છે એમ પણ આપણે જાણીએ છીએ. તો ગુરુદેવ કહે છે કે ના, દિવ્ય ધ્વનિથી જ્ઞાન થયું છે એમ નથી. જ્ઞાન પોતાથી થયું છે. ભગવાન આત્મા જ્ઞાન સ્વભાવી છે, એ ચેતન મૂર્તિ છે, એ જ્ઞાનનો દરિયો છે, અખંડ એક રૂપ છે, એ સુખનો સાગર છે, એ સક્ષમ છે, ત્રણેય કાળ જ્ઞાયક 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 છે. એની પોતાની સ્વતંત્ર જ્ઞાન ક્રિયા છે અને એ સ્વતંત્ર જ્ઞાન ક્રિયાથી એવા જ્ઞાનના પરિણામ થાય છે. એટલે જ્ઞાન એ પોતાથી થયું છે. દિવ્ય ધ્વનિને વેદ કહે છે, પંચાશિકાય અને પરમાત્મ પ્રકાશમાં તેને વેદ કહેલ છે. વેદ અને શાસ્ત્ર બે શબ્દો ત્યાં કહ્યા છે. વેદનો અર્થ દિવ્ય ધ્વનિ કર્યો છે અને શાસ્ત્રનો અર્થ મહામુનિઓની વાણી કરેલો છે. ત્યાં બે શબ્દો લઈને કહ્યું છે કે દિવ્ય ધ્વનિથી અને મહામુનિઓના શાસ્ત્રથી જ્ઞાન થતું નથી. કેમ કે જ્ઞાનની અવસ્થા થઈ તે પ્રથમ ન હતી, તે પ્રગટ થઈ છે. તે અવસ્થા પલટીને થઈ તેથી ક્રિયા છે. અવસ્થા પલટાઈ ને, જ્ઞાન અવસ્થા ન હતી અને પછી પલટાઈ અને જ્ઞાન અવસ્થા થઈ, પર્યાય બદલાઈ, પર્યાય બદલાઈ છે ને. એક સમય પહેલા જ્ઞાન ન હતું ને બીજા સમયમાં પર્યાય બદલાઈ અને જ્ઞાન પર્યાય થઈ છે, એટલે એ અવસ્થા બદલાઈ છે, એટલે એ કાર્ય થયું છે. જ્ઞાનની અવસ્થા થઈ એમાં એ કાર્ય થયું છે. પ્રથમ એ ન હતી અને પછી પ્રગટ થઈ છે એટલે અવસ્થા પલટી છે અને અવસ્થા પલટીને તે ક્રિયા થઈ એવું એ કાર્ય થયું છે, એ ક્રિયા છે. અને ક્રિયા એ પરિણામ સ્વરૂપ છે. ક્રિયા પરિણામ સ્વરૂપ હોવાથી એ પરિણામથી ક્રિયા જુદી નથી. જે ક્રિયા થઈ અવસ્થા પલટાઈ એ જ પરિણામ છે અને એ પરિણામ પરિણામીથી જુદા નથી. પરિણામી દ્રવ્ય જીવ છે, જીવ પરિણામી દ્રવ્ય અને એની જે અવસ્થા થઈ છે એ ક્રિયા થઈ છે. એટલે આ જ્ઞાન પોતાથી થયું છે, કેમ કે ક્રિયા પોતાની છે. જ્ઞાન પોતાથી થયું છે, દિવ્ય ધ્વનિથી નથી થયું. દિવ્ય ધ્વનિ શું છે? દિવ્ય ધ્વનિ તો પૂતગળની પર્યાય છે, એ તો ધ્વનિ છે, ધ્વનિ. દિવ્ય ધ્વનિ તો ધ્વનિ છે અને ધ્વનિને તો પૂતગળ કહ્યું છે, પૂતગળની પર્યાય કહી છે. એનાથી જ્ઞાન નથી થતું. પણ નિમિત્ત નૈમિત્તિક સંબંધ એવો જ હોય કે જ્યારે અહીંયા જ્ઞાન થાય છે ત્યારે દિવ્ય ધ્વનિ હોય છે. દિવ્ય ધ્વનિના નિમિત્તથી જીવને જ્ઞાન થાય છે. વ્યવહાર એનું કથન છે. વ્યવહારથી આપણે એમ કહીએ છીએ કે જ્યારે સમ્યક દર્શન થાય છે ત્યારે ઉચિત નિમિત્ત હોય છે. ઉચિત નિમિત્તમાં શું હોય? તીર્થંકર ભગવાનની વાણી એટલે કે દિવ્ય ધ્વનિ હોય, ગુરુની વાણી કે ઉપદેશ હોય, કે શાસ્ત્ર સ્વાધ્યાય થતો હોય, શાસ્ત્રનું વાંચન મનન ચિંતન થતું હોય, એટલે એવું કોઈ ઉચિત નિમિત્ત હોય અને જીવને સમ્યક દર્શન થાય. એ ઉચિત નિમિત્ત જે છે એનો બીજી રીતે પણ જો વિચાર કરીએ તો એ વખતે જીવનું લક્ષ ક્યાં હતું? જે નિમિત્ત જે છે એના તરફ લક્ષ હતું. દાખલા તરીકે એ તીર્થંકર ભગવાનની વાણી સાંભળે છે, દિવ્ય ધ્વનિ સાંભળે છે, તો એ માહિતી રૂપ એ જ્ઞાન ક્રિયા કરી રહ્યો છે. એનું લક્ષ ત્યાં છે, દિવ્ય ધ્વનિમાં લક્ષ છે. એ દ્રવ્ય સ્વરૂપ તરફ એનું લક્ષ છે. અને જ્યારે એને સમ્યક દર્શન થાય છે ત્યારે એનું લક્ષ આત્મા તરફ છે. એનો ઉપયોગ એ અંદરમાં લઈ જાય છે અને એનો ઉપયોગ આત્મા તરફ જાય છે. દિવ્ય ધ્વનિ તરફ એનો ઉપયોગ વળેલો હતો, એ પલટી અને પોતાના ધ્રુવ તરફ જાય છે અને પોતાના શુદ્ધ સ્વભાવને એ અનુભવે છે, એમ એને સમ્યક દર્શન થાય છે. તો આશ્રય તો ભગવાન આત્માનો છે, એના આશ્રય થયું. એક સમય પહેલા જે પર્યાય હતી એ પલટી અને ધ્રુવનું લક્ષ્ય કરે છે ત્યારે એને પોતાના સ્વરૂપનો અનુભવ થાય છે. આ ક્રિયા જે થઈ એ કોની ક્રિયા થઈ? જીવની ક્રિયા થઈ. એટલે આખી જ્ઞાન ક્રિયા એ જીવની જ હોઈ શકે. અને નિમિત્તનું એમાં કેટલું પ્રદાન થયું? તો કે એ વખતે હાજર હતું. જ્યારે એને સમ્યક દર્શન થયું ત્યારે એનો ઉપયોગ પલટી અને સ્વ તરફ થયો છે અને એને ભાવસ્વરૂપ પ્રગટ થયું છે, પોતાના સ્વરૂપનો અનુભવ થયો છે. એ વખતે પેલું નિમિત્ત હાજર હતું, પણ એ નિમિત્તને કારણે થયું છે એમ નથી, અથવા તો એ નિમિત્તે અંદરમાં જીવની અંદરમાં કંઈ કાર્ય કર્યું છે એમ નથી. કેમ કે આખી જ્ઞાન ક્રિયા છે તે જીવની જ છે. એટલે એ દિવ્ય ધ્વનિથી સમ્યક દર્શન કે કેવળ જ્ઞાન થયું છે એમ નથી, પોતાથી થયું છે, જીવથી પોતાથી થયું છે. જીવ એવો શક્તિમાન છે, જીવ સક્ષમ છે, જીવ સક્ષમ છે, જ્ઞાન સ્વભાવી છે. એટલે એ પોતે પોતાની જ્ઞાન ક્રિયા દ્વારા એ જ્ઞાન કરે છે. આગળ અહીંયા કહે છે કે દર્શન પાહુરમાં આવે છે કે હે શકર્ણ, સમ્યક દર્શન વિનાનો જીવ વંદન યોગ્ય નથી. એટલે જેની શ્રદ્ધામાં ભૂલ છે અને હું રાગનો કરતા છું, દેહાદી પરદ્રવ્યની ક્રિયા કરી શકું છું, દેશ કુટુંબ આદિને સુધારી શકું છું અને દેશ સેવા એ ધર્મ છે એમ જેની માન્યતા છે તે સમ્યક દર્શનથી રહિત છે. પરનો કરતા થતો હોય તો સમજવું કે એ સમ્યક દ્રષ્ટિ હોય નહીં. જો એની શ્રદ્ધા એમ હોય કે હું પરના કાર્યો કરી શકું, દેશ સેવાના કાર્યો કરી શકું, લોકોને જીવાડી શકું છું, લોકોને સાજા કરી શકું છું, હું લોકોને મદદ કરી શકું છું, એવી એની જો માન્યતા હોય, એવી એની શ્રદ્ધા હોય તો સમજવું કે એ મિથ્યા દ્રષ્ટિ છે, એ સમ્યક દર્શનથી રહિત છે. આવા સમ્યક દર્શનથી રહિત અજ્ઞાની વંદન કરવા લાયક નથી. કેમ કે દંશન મૂલો ધમ્મો, ધર્મનું મૂળ સમ્યક દર્શન છે. એટલે ધર્મનું મૂળ સમ્યક દર્શન છે એટલે પછી સમ્યક દર્શન વિના ધર્મ ક્યાંથી હોય? સમ્યક દર્શન નથી તો ધર્મ નથી, અને સમ્યક દર્શનથી રહિત છે એ ધર્મ વિનાના છે તો એ વંદન કરવા લાયક નથી. ચરિતમ ખલુ ધમ્મો, ચારિત્ર સાક્ષાત ધર્મ છે. બીજી વાત, કયું ચારિત્ર? સમ્યક ચારિત્ર. અને સમ્યક ચારિત્ર હોય ક્યારે? સમ્યક દર્શન, સમ્યક શ્રદ્ધા, સાચી અનુભવ સહિતની શ્રદ્ધા હોય તો ચારિત્ર સમ્યક હોય, એના વિના ચારિત્ર સમ્યક હોય નહીં. એટલે અહીંયા ચરિતમ ખલ્લુ ધમ્મો, એમાં ચારિત્ર સાક્ષાત ધર્મ છે તો એ ચારિત્ર સમ્યક ચારિત્રની વાત છે, પરંતુ સમ્યક દર્શન નથી તો એવું ચારિત્ર હોય નહીં. જેમ કે મૂળ વિના વૃક્ષ હોતું નથી, તેમ સમ્યક દર્શન વિના ચારિત્ર હોતું નથી. તેથી કોઈએ માત્ર બાહ્ય દ્રવ્યલિંગ ધારણ કર્યું હોય અને સમ્યક દર્શન હોય જ નહીં અને પાંચ મહાવ્રત આદિનું પાલન કરતો હોય, પાંચ મહાવ્રતની ક્રિયા હું કરી શકું છું એમ માનતો હોય અને એવી એ ક્રિયા કરતો હોય સમ્યક દર્શન વિનાનો, અને એ સાથે એમ માનતો હોય કે આ પાંચ મહાવ્રતની ક્રિયા એ મારું કાર્ય છે, મારું કર્તવ્ય છે, એ ક્રિયા થાય છે શરીરમાં અને એ કાર્ય મારું છે એવી એની માન્યતા હોય, અને એનાથી મને લાભ થાય છે એવી જો એની માન્યતા હોય તો સમજવું કે એ સમ્યક દર્શન વિનાનો મિથ્યા દ્રષ્ટિ વંદન કરવા યોગ્ય નથી. પાંચ મહાવ્રતની ક્રિયામાં ભગવાન આત્મા કંઈ કરતો નથી, એ ક્રિયા બાહ્યમાં થાય છે તો થાય છે. ભાવલિંગી મુનિને દ્રવ્યલિંગ સહજ હોય છે. ભાવલિંગી મુનિનું લક્ષ્ય આત્મા તરફ હોય છે, બહારમાં હોતું નથી. દ્રવ્યલિંગ લીધું છે એની સભાનતા પણ એમને હોતી નથી, એમને તો પોતાના સ્વરૂપની જ સભાનતા હોય છે. એટલે એવા ભાવલિંગી મુનિ જે પોતાના સ્વરૂપનું સંવેદન વારંવાર કરે છે એટલે પ્રચુર સ્વસંવેદન સહિત છે, સાતમે છઠ્ઠે ગુણ સ્થાનકે છે, એવા મુનિ જ વંદન કરવા યોગ્ય છે. પણ સમ્યક દર્શન વિનાના જે મુનિ પોતાને મુનિ કેવડાવે છે, સમ્યક દર્શન છે નહીં અને મુનિ કેવડાવે છે, સાધુ કેવડાવે છે અને પાંચ મહાવ્રતની ક્રિયા કરે છે, ભલે નગ્ન દિગંબર હોય તો પણ એ ખરેખર ચારિત્ર સહિત નથી પણ શુભભાવ સહિત છે. એમને શુભભાવ છે, ચારિત્ર નથી. નિશ્ચય ચારિત્ર તો પોતે પોતાના સ્વરૂપમાં જાય છે એને જ હોય છે. એટલે પાંચ મહાવ્રતની ક્રિયા હું કરી શકું છું જો એવી માન્યતા હોય તો એ પણ મિથ્યાત્વ છે. કેમ કે મહાવ્રતની ક્રિયા બહારમાં થાય છે, ભગવાન આત્માને એમાં કંઈ કરવાપણું છે નહીં. ભગવાન આત્મા તો પોતે જ્ઞાન સ્વભાવી છે, પોતે પોતાના સ્વભાવ ભાવનો કરતા અને ભોગતા છે. ગુરુદેવ કહે છે કે એમ ભગવાને શિષ્યોને ઉપદેશમાં કહ્યું છે અને આ બહુ વાત આકરી લાગશે પણ વાત તો આ જ સત્ય છે. આગળ પણ કહે છે કે સૂત્ર પાહુડ, અષ્ટ પાહુડમાંથી આ વાત છે, દર્શન પાહુડ, સૂત્ર પાહુડ. અહીંયા આગળ સૂત્ર પાહુડમાંની ગાથા દસમીની વાત કરતા ગુરુદેવ કહે છે કે સૂત્ર પાહુડ ગાથા દસમાં પણ કહ્યું છે કે વસ્ત્ર રહિત દિગંબર મુદ્રા સ્વરૂપ અને પાણી પાત્ર, પાણી એટલે હાથ, પાણી શબ્દ છે એમાં રસ્વઈ કરીએ ને અણાને તો હાથ થાય હસ્ત, અને દીર્ઘઈ કરીએ તો જળ થાય પાણી જળ. વસ્ત્ર રહિત દિગંબર મુદ્રા સ્વરૂપ, દિગંબર મુદ્રા સ્વરૂપ એટલે દિગંબર છે તે, વસ્ત્ર વિનાના અને પાણી પાત્ર એટલે હાથરૂપી પાત્રમાં ઉભા રહીને આહાર કરવો, આવો એક અદ્વિતીય મોક્ષ માર્ગ તીર્થંકર પરમદેવ જિનેન્દ્રદેવે કહ્યો છે. આ સિવાય બીજા બધા અમાર્ગ છે, આવું સૂત્ર પાહુડમાં કહેવામાં આવ્યું છે. એટલે મોક્ષ એની અંદર જે વાત કરવામાં આવી છે, મોક્ષ માર્ગ કઈ રીતે છે એની, તો એમાં આ બહારની વાત કરવામાં આવી કે દગ્ન દિગંબર હોય અને પાત્ર વિનાના હોય. અને આ વાત તો કલ્પસૂત્રમાં પણ કરવામાં આવી છે. કલ્પસૂત્ર શ્વેતાંબર પરંપરામાં શ્વેતાંબર પર્યુષણ દરમિયાન દરેક વખતે વાંચવામાં આવે છે, છતાંય એ કલ્પસૂત્રની 115મી ગાથામાં જે વાત કરવામાં આવી છે એને એ લોકો મહત્વ આપતા નથી અને સમજાવતા નથી અને લોકોને ખ્યાલ પણ નથી. એમાં એ વાત છે કે મહાવીર સ્વામી ભગવાન પછી કરપાત્રી અને વસ્ત્ર રહિત થયા, એવી એ 115મી ગાથા છે. એટલે મહાવીર સ્વામી ભગવાન નગ્ન દિગંબર જ હતા અને કરપાત્રી એટલે હાથમાં આહાર ગ્રહણ કરતા હતા. છતાંય શ્વેતાંબર પરંપરાને વળગી રહી અને માત્ર સંપ્રદાયને રાખવો છે એટલા માટે થઈ અને આ વાતનો એ વિસ્તાર કરતા જ નથી. આપણે અહીંયા એ સંપ્રદાયની વાત નથી લેવી, પણ અહીંયા જે વાત કરવામાં આવી છે સૂત્રપાહુડની એની વાત લેવી છે કે સૂત્રપાહુડમાં જે આ રીતે વાત કરવામાં આવી છે એટલે કે નગ્ન દિગંબર મુદ્રા હોય અને પાત્ર રહિત હોય એવા જે મુનિ હોય અને એમ જ એ ચારિત્ર હોય. પણ આ તો બાહ્ય ચારિત્રની વાત કરવામાં આવી છે એટલે આવું બાહ્ય ચારિત્ર તો હોય જ, પણ એ બાહ્ય ચારિત્ર હોય ત્યારે પણ મૂળ અંદરમાં એને ભાવલિંગી દશા થઈ છે તો એને ચારિત્ર કહેવાય, એ સિવાય એને ચારિત્ર કહેવાતું નથી. એટલે જે ચારિત્રની દશા જે છે એ તો એની પોતાની જીવની છે અને બારમાં જે છે શરીર દ્વારા જે પાંચ મહાવ્રત પાળે છે નગ્ન દિગંબર મુનિપણું છે એ બધું જે છે એ વખતે એમ જ હોય એટલે એમ જ એવા જ નિમિત્ત હોય, ભાવલિંગીને આવું જ હોય, ભાવલિંગી મુનિને નગ્ન દિગંબર પણું જ હોય અને નગ્ન દિગંબર પણું પણ નથી. અને જો એ એમ માને કે સાતમે ગુણ સ્થાનકે છે અથવા તો એને શ્રેણી ચઢવાનું થઈ ગયું છે અથવા તો કેવળ જ્ઞાન થઈ ગયું છે તો એ વાત બરાબર નથી, એમ હોઈ શકે જ નહીં. એની સ્પષ્ટતા અહીંયા થોડી કરી છે ગુરુદેવે. આજે આપણે એ વાતને પણ લઈશું કેમ કે આ વાત હમણાં કેટલાય વખતથી આવી નથી અને આમાં ગુરુદેવે બહુ સરસ રીતે વાત મૂકી છે, આપણે એ વાતને પણ લઈએ છીએ. અહીંયા આગળ કહે છે કે મોક્ષ માર્ગ પ્રકાશકના પાંચમા અધિકારમાં પંડિત પ્રવર શ્રી તોડરમલજીએ દિગંબર મત સિવાયના બીજા સર્વને અન્ય મત કહ્યા છે, તે બધા ઉન્માર્ગ છે. જો અહીંયા આ કંઈ કોઈના વિરોધ માટે આ વાત નથી. પહેલી વાત તો કે મારી દ્રષ્ટિએ હું તમને કહું તો કે આપણે ટુકડા એવું માની લેવું જોઈએ કે આપણે જ્યાં જન્મ્યા છીએ ત્યાં આપણા માતા પિતા કોઈક માન્યતાને માનતા હતા તો આપણે એ જ માન્યતા પ્રમાણે જ થવું પડે એવો કોઈ નિયમ નથી. જો વેપાર ધંધાની અંદર, નોકરી ધંધાની અંદર કે કંઈ પણ કામ કરવાની અંદર કે ક્યાંય પણ રહેવાની અંદર તો આપણે માતા પિતા પ્રમાણે કે દાદા કે આપણા પરદાદા પ્રમાણે બધું કરતા નથી. આપણા દાદા પરદાદા ભારતમાં રહેતા હતા, આપણે છોડીને અમેરિકા કેમ આવ્યા? ભારતમાં જ રહેવું જોઈએ કે નહીં? આપણા પરદાદા એટલું ભણેલા ન હતા, એન્જિનિયર કે ડોક્ટર નહોતા થયા તો આપણે કેમ થયા? ન થવું જોઈએ ને? એ તો આપણે સ્વીકારતા નથી કે ના ના આ તો પ્રોગ્રેસ કહેવાય, ત્યાં તો પ્રોગ્રેસ લઈને બેસી જઈએ છીએ. અને ધર્મની વાત આવે તો પછી આપણા દાદાના દાદા કે દાદીમાના દાદીમાં જે હશે એ બિચારા ભણ્યા વિના જે કંઈ વાત માનતા હતા તો એને જ ચલાવવાની, રૂઢિઓને એમને એમ ચલાવવાની. ખોટી માન્યતાઓ રૂઢિ ચાલી આવતી હોય તો એનો આપણે વિચાર નહીં કરવાનો, એમાં પછી પ્રોગ્રેસ નહીં કરવાનો કે કરવાનો? પ્રોગ્રેસ કર્યો આપણે કે ભાઈ ના આપણે ભણ્યા, માસ્ટર થયા, એન્જિનિયરમાં માસ્ટર્સ કર્યું કે મેડિકલમાં માસ્ટર કર્યું કે એમબીએ થયા ગમે તે થયા, આ બધું કર્યું ત્યારે આપણે પ્રોગ્રેસ કહીએ. ભારતમાંથી નીકળી અને અમેરિકામાં કે ઇંગ્લેન્ડમાં આપણે વસ્યા અને બહુ સારી પોઝિશન ઉપર તો આપણે એમ કહીએ કે પ્રોગ્રેસ કર્યો, કેમ કે આપણા પરદાદાએ એવું કર્યું ન હતું, આપણે પ્રોગ્રેસ કર્યો. તો ભલા ભગવાન, કાળા પરદાદા કદાચ એટલું ભણેલા ન હોય, એમને એવા સંયોગો પ્રાપ્ત નહીં થયા હોય એટલે એમને આ સમયસર નહીં વાંચ્યું હોય કે એમને એવા ગુરુદેવ નહીં મળ્યા હોય, એટલા માટે થઈને કદાચ કોઈ ખોટી માન્યતામાં હતા તો તું પણ એમ જ ચલાવીશ. હું તો એટલી આગળ વધીને એમ પણ કહું કે ધારો કે તમારો જન્મ બ્રાહ્મણ કુટુંબમાં થયો હોત તો તમે એ જ ધર્મને સાચો માનો. તમારો જન્મ ધારો કે મુસલમાન કુટુંબમાં થયો હોત તો એ મુસલમાન ધર્મને જ સાચો માને. તમારે કંઈ કરવાનું જ નહીં, પ્રોગ્રેસ કરવાનો કે નહીં કરવાનો, સાચું શું છે સમજવું જોઈએ કે ન સમજવું જોઈએ. ફિલોસોફીની બધી વાત કરીએ, બીજી બધી વસ્તુમાં આપણે ફિલોસોફી લગાડીએ, ચારે બાજુનો વિચાર કરીએ, બધી આસ્પેક્ટથી સમજવાનો પ્રયત્ન કરીએ તો ધર્મની બાબતમાં પણ ચારે બાજુથી બધી આસ્પેક્ટથી સમજવું જોઈએ કે નહીં? કે માત્ર આપણે જે સંપ્રદાય આપણા કુટુંબમાં અગાઉથી ચાલ્યો આવતો હતો એને પકડી લેવો? એટલે સંપ્રદાયની બુદ્ધિ ખોટી બુદ્ધિ છે. સનાતન જૈન ધર્મ જે છે એને સમજવો જોઈએ, મૂળ શાસ્ત્રો છે એનો અભ્યાસ કરવો જોઈએ. કુવાના દેડકાની જેમ આપણે સંપ્રદાયની બુદ્ધિમાં રહીશું તો ક્યારેય ધર્મ પામી શકીએ નહીં. જાતે જ નક્કી કરવું પડશે. એટલે અહીંયા કોઈનો વિરોધ નથી. જૈન સનાતન ધર્મમાં જે માન્યતા જે છે એ સાચી સમજવાની વાત છે. સંપ્રદાય જે છે એ તો લોકોએ ઉભા કર્યા છે પોતાના વાળા બંધાવીને, પોતે જે એમાં રહી રહ્યા છે એ બધા પોતે કરી રહ્યા છે. એથી કરીને આપણે પણ એમાં વાળામાં રહેવાની કઈ જરૂર નથી. જીનેશ્વર ભગવાનની આજ્ઞાને આમન્યમાં રહેવાનું છે. મહાવીર સ્વામી ભગવાને જે વાત કરી છે એને સમજવાની છે. તીર્થંકર ભગવાને જે કહ્યું છે એ સમજવાનું છે. એટલે અહીંયા પંડિત ટોડરમલજી એ તો બધા જ સંપ્રદાયોમાં જે કંઈ ભૂલો છે એની ઝાટકણી કાઢી જ છે. એમાં એક પણ સંપ્રદાયને એમણે છોડ્યો નથી. કેમ કે સંપ્રદાયની બુદ્ધિ જ ખોટી છે. જૈન સનાતન ધર્મ જે જીનેશ્વર ભગવાનની વાણીમાંથી જે સત્ય પ્રકાશ્યું છે એ જ સાચો માર્ગ છે. અહીંયા એ પાંચમા અધિકારમાં પંડિત ટોડરમલજીએ એમ કહ્યું કે દિગંબર મત, જો દિગંબર સંપ્રદાયની વાત નથી, દિગંબર મત એટલે તીર્થંકર ભગવાનનો જે મત છે તે. દિગંબર સંપ્રદાયમાં અત્યારે ઘણી બધી ભૂલો ચાલે છે. એ પણ અત્યારે નિર્વાણના લાડુ ચલાવે છે. ઘણી ઘણી માન્યતાઓ એમની પણ ભૂલ ભરેલી ચાલી રહી છે, એની વાત નથી. પંડિત ટોડરમલજીએ દિગંબર મતની વાત કરી છે કે દિગંબર મત સિવાય બીજા સર્વને એમણે અન્ય મત કહ્યા છે અને તે બધા ઉન માર્ગ છે. આ કોઈના વિરોધ માટેની વાત નથી. વસ્તુ સ્થિતિ જ આવી છે. સૂત્રપાવકની 23મી ગાથામાં કહ્યું છે કે વસ્ત્ર ધારણ કરવા વાળા સીજતા નથી એટલે કે મોક્ષ પામતા નથી. વસ્ત્ર તો ગુરુદેવને પણ હતા. કોઈ એમ કહેશે કે ગુરુદેવને વસ્ત્ર હતા કે નહીં? હતા પ્રભુ, હતા. તમે ગુરુદેવને સમજાવો તો તમને બરાબર ખ્યાલ આવે. ગુરુદેવને વસ્ત્ર હતા, વસ્ત્ર હતા. અને એમને સ્થાનકવાસી દીક્ષા ગ્રહણ કરી સંપ્રદાયની અને એમને આ બધું અભ્યાસ ને બધું થયું ને મનમાં એક વાત આવી કે આ વસ્ત્ર સહિત મુનિપણ તો હોય જ નહીં તો પછી હું મુનિ ક્યાંથી? એટલા માટે એમણે સંપ્રદાય છોડ્યો કે ના, હું મુનિ નથી. વસ્ત્ર સહિત મુનિપણ હોય જ નહીં, મુનિપણ તો નગ્ન દિગંબર જ હોય. એટલા માટે એ સંપ્રદાય છોડી અને પોતે સાધક બનીને રહ્યા. વસ્ત્ર શુલકને હોય, સાધકને હોય, શ્રાવકને હોય, પણ મુનિને ના હોય. ગુરુદેવ સ્થાનકવાસી સંપ્રદાયમાં હતા ત્યારે કાનજી મુનિ તરીકે ઓળખાતા હતા. બધા એમને કાનજી મુનિ કહેતા હતા. અને મુનિને વસ્ત્ર હોય નહીં એટલે ગુરુદેવે સંપ્રદાય છોડ્યો કે ના, આ સંપ્રદાયમાં જે મુનિ કહેવામાં આવ્યા છે એવા મુનિ હોય નહીં. મુનિ તો નગ્ન દિગંબર જ હોય. એટલે દિગંબર મતમાં, દિગંબર સંપ્રદાયની, દિગંબર મતમાં જે વાત છે જીનેશ્વર ભગવાનના સનાતન જૈન દર્શનની અંદર જે વાત છે એ પ્રમાણે હું મુનિ નથી એમ એ દિગંબર મતનો સ્વીકાર કરી અને એમણે એ સંપ્રદાય છોડ્યો છે. સંપ્રદાયની બુદ્ધિ છે તે સંકુચિત બુદ્ધિ છે. સંપ્રદાયને જીવતો રાખવો છે, ચલાવવો છે, એટલા માટે થઈ. અને ઘણી બધી એવી વાતો હોય છે કે જે સાચી વાતોને ઢાંકી દેતી હોય. ગુરુદેવને આ બધું ગમ્યું નહીં એટલે એમણે છોડ્યું. એટલે ગુરુદેવ વસ્ત્ર સહિત હતા. તો ગુરુદેવનું ગુણસ્થાનની પણ વાત કરી લઈએ કે ગુરુદેવની અંતરંગ દશા અદભુત હતી. જ્ઞાનનો ક્ષયોક્ષમ, જ્ઞાનનો ઉઘાડતો અદભુત હતો. એવો ઉઘાડતો ભાગ્યે જ કેટલાય હજારો વર્ષમાં કોઈકને જ થાય, કોઈક જીવને થાય, હજારો વર્ષમાં કોઈકને થાય એવો ગુરુદેવનો જ્ઞાનનો ઉઘાડ હતો. એમની અંતરંગ દશા અદભુત હતી. અંદરમાં ખૂબ ભાવ હતા કે બધા જીવો સમ્યક દર્શન પ્રાપ્ત કરે એવા ખૂબ ભાવ હતા. વસ્ત્ર સહિત હતા, મુનિ ન હતા એટલે સાતમું ગુણસ્થાન એમને ન હતું. સમ્યક દ્રષ્ટિ હતા અને વ્રત તપ સહિત હતા એટલા માટે એ સાતમે ગુણસ્થાને ન હતા. પણ અદભુત ઉચ્ચ કક્ષાના એવા પંચમ ગુણસ્થાને હતા અને એમનો ક્ષયોક્ષમ ખૂબ હતો. કૃપાળુદેવની વાત લઈએ તો એમને પણ વસ્ત્ર હતા. એમને પણ સર્વસંગ પરિત્યાગની ભાવના ભાવી હતી. સર્વસંગ પરિત્યાગ, બધાનો ત્યાગ. એટલે દીક્ષા ગ્રહણ કરવાની વાત એમને પણ અંતરમાં આવી હતી. પણ એ શારીરિક સંયોગોને કારણે એ ન કરી શક્યા. એમની પણ અદભુત દશા હતી. એમનો પણ અંતરમાં જ્ઞાનનો ક્ષયોક્ષમ પણ એવો હતો, અંતરંગ દશા પણ અદભુત હતી. એમનું પણ ગુણસ્થાન જો કહીએ તો પાંચમું ગુણસ્થાન હોય. કેટલાય લોકો કૃપાળુદેવને માનવા વાળા એમ માને છે કે તો ભગવાન થઈ ગયા એવા પણ છે. પટેલની અંદર ઘણાની માન્યતા એવી છે કે કૃપાળુદેવ તો ભગવાન થઈ ગયા, એ સાક્ષાત ભગવાન. અરે એમને થાળ ધરાવે છે, બોલો. એવી હિન્દુની માન્યતા પ્રમાણે એમની આગળ ભોજનનો થાળ મૂકે ને પછી પોતે જમે. શું કરવું હવે? આવા ને આવા સંપ્રદાયો પોતે ઉભા કરે લોકો, એની શું વાત કરી? જે જ્ઞાની પુરુષો પોતે પોતાની જાતને શું છે એ સમજાવે છે, છતાંય સમજવું નથી અને ગાંઠ પણ કરવા છે, એમ છે કે એ આપણને કંઈક આપી દેશે. બસ બધાની મૂળ વાત તો એક જ છે કે એ આપણને આપી દે, એમને ભગવાન માનીએ એટલે આપણી ઉપર કંઈક કરે અને આપણને આ વર્તમાન ભાવમાં કંઈક સુખના સાધન આપી દે. આવી મૂર્ખાઈ ચાલી રહી છે. અહીંયા તો એ વાત કરવી છે કે સાચું સ્વરૂપ શું હોય અને મોક્ષ માર્ગ કઈ રીતે હોય, કોને મોક્ષ હોય, એટલે અહીંયા એ વાત કરી છે કે સૂત્રપાવની 23મી ગાથામાં કહ્યું છે કે વસ્ત્ર ધારણ કરવા વાળા સીજતા નથી એટલે કે મોક્ષ પામતા નથી. એટલે એ વસ્ત્ર સહિત દશામાં કહેવાનો આ સંયમ છે. પછી વસ્ત્ર રહિત થઈ અને મુનિ થાય છે, ભાવલિંગી મુનિ થાય છે અને પુરુષાર્થ કરે છે તો એ મોક્ષ પામે છે. એટલે વસ્ત્ર સહિત મોક્ષ હોતો નથી. તીર્થંકર ભગવાન પણ જ્યાં સુધી ગૃહસ્થ દશામાં રહે ત્યાં સુધી મોક્ષ પામતા નથી. દીક્ષા લઈને દિગંબર રૂપ ધારણ કરે ત્યારે મોક્ષ પામે છે, કેમ કે નગ્નપણું તે મોક્ષ માર્ગ છે, શેષ બધા લિંગ ઉન માર્ગ છે. બાહ્યમાં નગ્નપણું હોય 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 ને હોય જ. વસ્ત્ર સહિત મુનિપણું માને તો એમાં નવે તત્વની ભૂલ છે. ગુરુદેવે આ વાત ઘણી વાર સમજાવી છે, આજે આપણે એ વાત લઈ લઈએ કે વસ્ત્ર સહિત મુનિપણું માનવામાં શું વાંધો છે, ક્યાં અમારે વસ્ત્ર રાખવું છે. અહીંયા મારી સાથે ઘણી વાર એ વાતની ચર્ચા થાય છે અને શ્વેતાંબર મતમાં હજી માન્યતા છે, એમાં હજી રહ્યા છે, એટલે ઘણી વાર એ પૂછે છે કે રમેશભાઈ એમાં શું વાંધો, એટલી બધી સારી દશાઓ ઊંચી દશાઓ હોય અને વસ્ત્ર કંઈ પોતાને રાખવું છે એમ નથી, વસ્ત્ર એમાં કયો મોટો પરિગ્રહ થઈ જાય છે, અંતરંગ દશાનો વિચાર કરીએ તો પછી તો એમાં શું વાંધો આવે, એમાં સુપરા મોક્ષ ન થાય, શા માટે એને મુનિ નથી માનતા. મેં ઘણી વાર એ વાત સમજાવી છે પણ અહીંયા જે ગુરુદેવે વાત કરી છે આપણે બધાએ સાથે સમજી લેવા જેવી છે. ગુરુદેવ તો એમ કે છે કે વસ્ત્ર સહિત મુનિ પણ માનવું એમાં મોટી ભૂલ છે, એ મોટું મિથ્યાત્વ છે. એમાં તો નવે તત્વની સમજમાં આપણે ભૂલ કરી રહ્યા છીએ. નવ તત્વની આ સમજ જો આપણને સાચી સમજ છે એમ માનતા હોઈએ તો વસ્ત્ર સહિત મુનિપણું હોય જ નહીં. વસ્ત્ર સહિત મુનિપણું માને તો એમાં નવે તત્વની ભૂલ છે. પહેલી વાત ગુરુદેવ સમજાવે છે કે મુનિની ભૂમિકામાં આશ્રવ મંદ હોય છે. મુનિની ભૂમિકા હોય એટલે એને આશ્રવ અતિ અતિ મંદ હોય. મુનિને તો ત્રણ કસાયનો અભાવ હોય છે, માત્ર સંજ્વલન કસાય એક જ રહ્યો હોય, અતિ અલ્પ હોય છે કસાય. મુનિની ભૂમિકામાં આશ્રવ મંદ હોય છે, પરંતુ વસ્ત્ર રાખવાનો વિકલ્પ તીવ્ર આશ્રવ છે, એટલે એવો આશ્રવ એને હોય જ નહીં, માટે એમાં એ આશ્રવની ભૂલ થઈ. આ પહેલી ભૂલ બતાવી. નવ તત્વ માં ભૂલ કઈ રીતે આવે? વસ્ત્ર રાખવાથી મુનિપણું જે છે એ હોતું નથી અને વસ્ત્ર સહિત મુનિપણું માને તો નવ તત્વની કઈ રીતે ભૂલ આવે, એમાં આશ્રવ તત્વની વાત લઈને કહે છે કે મુનિને તો આશ્રવ અતિ મંદ હોય, સંજુલન કસાય હોય અને ત્યાં વસ્ત્ર રાખવાનો ભાવ જે થયો એ આશ્રવ છે અને એ આશ્રવ તત્વની ભૂલ થઈ, એ તીવ્ર આશ્રવ થયો. મુનિની ભૂમિકામાં સંવર ઉગ્ર હોય, સંવર ઉગ્ર હોય તેને વસ્ત્ર રાખવાના ભાવ હોતો નથી. સંવરમાં વસ્ત્ર રાખવાનો ભાવ ક્યાંથી હોય? છતાં વસ્ત્ર ધારે તો તે સંવરની ભૂલ છે. બીજી વાત કરે, ત્રીજી વાત કરે છે, મુનિની ભૂમિકામાં કસાય ઘણો મંદ હોય છે, કસાય ઘણો મંદ હોય ત્યાં વસ્ત્ર ગ્રહણ કરવાની સહેજે ઈચ્છા થતી નથી. વસ્ત્ર ગ્રહણ કરવાની સહેજે ઈચ્છા થતી નથી, તે સ્થિતિમાં નિર્જરા થતી હોય છે, ઘણી નિર્જરા થતી હોય છે મુનિની ભૂમિકાની અંદર. છતાં એને વસ્ત્ર સહિત વસ્ત્ર ગ્રહણ કરવાની જો ઈચ્છા રહેતી હોય અને વસ્ત્ર સહિત એને ઘણી નિર્જરા થાય જો એ એમ માને તો એ નિર્જરા તત્વની પણ ભૂલ છે. આગળ કહે છે કે છઠ્ઠા ગુણ સ્થાને, છઠ્ઠું ગુણસ્થાન કોને હોય પહેલા સમજી લો, પાંચમે થી છઠ્ઠે નથી જવાતો, સાતમે થી છઠ્ઠે અવાય, એટલે અંતરંગ દશા સાતમાની જે પ્રગટ કરે એ છઠ્ઠે ગુણસ્થાને આવે છે. સાતમે થી છઠ્ઠે અવાય એટલે છઠ્ઠા ગુણસ્થાને વસ્ત્ર રાખવાનો તીવ્ર આશ્રવ જીવને હોતો નથી છતાં માને તો તે જીવ તત્વની ભૂલ છે. છઠ્ઠા ગુણસ્થાને વસ્ત્ર પાત્રનો સંયોગ હોય નહીં, છતાં વસ્ત્ર સહિત મુનિપણું માને તો તે અજીવ તત્વની ભૂલ છે. વસ્ત્ર અને પાત્ર અજીવ છે ને, એટલે એ અજીવ તત્વની સમજવામાં ભૂલ કઈ રીતે? અજીવ એનાથી જુદું છે, એનો એને સંયોગ હોઈ શકે નહીં, અને એનો જો સંયોગ એ માને છે તો એ અજીવ તત્વની ભૂલ છે. ત્રણ કસાયના અભાવપૂર્વક છઠ્ઠું ગુણસ્થાન હોય છે. ત્રણ કસાયના અભાવ પૂર્વક છઠ્ઠું ગુણસ્થાન હોય છે. ત્યાં મુનિને અંતરબાહ્ય નિર્ગ્રંથતા હોય છે, અંતરંગ અને બાહ્ય બંને પ્રકારે નિર્ગ્રંથતા હોય છે, અને તેને વસ્ત્ર ગ્રહણની વૃત્તિ હોતી જ નથી. જેને ત્રણ કસાયનો અભાવ છે એવા સાચા ભાવલિંગી મુનિને સદાય બહારમાં વસ્ત્ર રહિત નગ્ન દિગંબર દશા જ નિમિત્તપણે હોય છે. અને છતાંય આપણે એમ માનીએ કે વસ્ત્ર સહિત મુનિ હોય તો આ બધું નવતત્વની જે વાત માનવાનું જે આપણે કહીએ છીએ એ બધું ખોટું પડે છે. માત્ર નવતત્વ આપણે ગોખી ગયા, પંડિતાઈ કરી, બાકી નવતત્વની સાચી શ્રદ્ધા આપણને નથી. એટલે નવતત્વની જે શ્રદ્ધા જેને છે એને તો એમ હોય જ નહીં કે વસ્ત્ર સહિત મુનિ પણ હોય, એમ ગુરુદેવ અહીંયા કહે છે. તીર્થંકર દેવને પણ વસ્ત્ર સહિત ગૃહદશા હોય ત્યાં સુધી મુનિપણું નથી અને કેવળ જ્ઞાન પ્રગટ થતું નથી. તીર્થંકર ભગવાન પણ વસ્ત્ર રહિત મુનિ દશા પ્રગટ કરે છે. તીર્થંકર ભગવાનની તો એક બીજી પણ વાત છે કે એમને પાંચમું ગુણસ્થાન હોતું નથી. એ ચોથા ગુણસ્થાને ગૃહસ્થ દશામાં છે, ત્યાંથી સીધા જ એ મુનિ દશા ગ્રહણ કરે છે, નગ્ન દિગંબર મુનિ થઈ, અને પછી મૌન થઈ જાય છે. એ વખતે દેશના પણ આપતા નથી અને ધ્યાનમાં બેસી અને સાતમું ગુણસ્થાન પ્રગટ કરે છે. સાતમું ગુણસ્થાન પ્રગટ કરે છે તીર્થંકર ભગવાનને તો એ રીતે હોય છે. અને સાતમું ગુણસ્થાન પ્રગટ કરે છે, પછી છઠ્ઠે આવે છે. એ નગ્ન દિગંબર મુનિ સાતમે છઠ્ઠે પછી પુરુષાર્થ પોતાનો ઉગ્ર કરે છે, અને એમ કરતા પછી સાતમા ગુણસ્થાનથી આગળ વધી અને શ્રેણી ચડે છે, ક્ષપક શ્રેણી ચડે છે. અને એ આઠમું નવમું દસમું ક્ષપક શ્રેણી ચડી અને બારમે ગુણસ્થાને એ આવે છે, અને ત્યાંથી પછી બીજું શુક્લ ધ્યાન પ્રગટ કરે છે. અને તેરમે ગુણસ્થાને કહે એ તીર્થંકર ભગવાન નો જીવ છે, એ કેવળ જ્ઞાન પ્રગટ કરે છે. એ રીતે આખી એમને માટે તો વાત હોય છે. અને તમે એમ માની લો કે વસ્ત્ર સહિત પણ એમને કેવળ જ્ઞાન થઈ ગયું, ભરત મહારાજાને વસ્ત્ર સહિત કેવળ જ્ઞાન થઈ ગયું. અરે ભાઈ, એમ હોય નહીં. મરુદેવી માતાને વસ્ત્ર સહિત કેવળ જ્ઞાન થઈ ગયું એમ હોય જ નહીં, એ શક્ય જ નથી. મરુદેવી માતાને એ જીવને જ્યારે કેવળ જ્ઞાન થશે ત્યારે નગ્ન દિગંબર મુનિ પણ જ હશે. શ્વેતાંબરમાં એ મતમાં ઘણી જગ્યાએ સ્ત્રીઓને કેવળ જ્ઞાનની વાત કરી છે, પણ એ વાત બરાબર નથી. એમાં આપણે સ્ત્રીઓનો વિરોધ નથી કરતા, પણ આપણે એમાં ખરેખર જોવા જઈએ તો એ ભવ્ય જીવ કે જે કેવળ જ્ઞાન પ્રગટ કરે એને સ્ત્રીની પર્યાય કહેવી, એ હીણી દશા બતાવવી, એ વાત બરાબર નથી. જે જીવ આ ભાવમાં કેવળ જ્ઞાન પ્રગટ કરવાનો છે એને બધું ઉત્કૃષ્ટ હોય, કેમ કે એ કેવળ જ્ઞાન પ્રગટ કરે એવી ઉત્કૃષ્ટતા એની અંતરંગ છે, તો પછી એનું એવું પુણ્ય પણ હોય. આપણે પેલું ઉદાહરણ લઈએ છીએ ને કે 100 મણ સારા પ્રકારના જો ઘઉં પાકતા હોય તો પછી 1000 મણ સારી જાતનું ઘાસ એની સાથે બાય પ્રોડક્ટ તરીકે પાકે. એવી રીતે જે જીવ આ ભાવમાં તીર્થંકર થવાનો છે એને પછી શરીર પણ હલકું ન હોય, એની પર્યાય પણ સ્ત્રીની ન હોય, એને બધું ઉત્કૃષ્ટ જ પ્રાપ્ત થાય. એટલે તીર્થંકર દેવને પણ વસ્ત્ર સહિત ગૃહસ્થ દશા જ્યાં સુધી છે ત્યાં સુધી મુનિ પણ નથી અને કેવળ જ્ઞાન પ્રગટ થતું નથી. કોઈ એમ માને કે પાંચ મહાવ્રતને દિગંબરમાં આશ્રય કયો છે પણ શ્વેતાંબરમાં તેને નિદ્રા કહી છે તો તે પણ બરાબર નથી. તત્વાર્થ સૂત્રમાં પાંચ મહાવ્રતને પુણ્ય કહેલ છે. જો અહીંયા થોડી જુદી વાત કહી છે કે દિગંબરમાં પાંચ મહાવ્રતને આશ્રય કયો છે અને શ્વેતાંબરમાં એને નિદ્રા કહી છે, ના એમ હોઈ શકે નહીં. તત્વાર્થ સૂત્ર જે દિગંબર શ્વેતાંબર બધાને માન્ય છે તે ઉમા સ્વાતીજી ભગવાને લખ્યું છે, તે સંસ્કૃતમાં એની રચના થઈ છે. તત્વાર્થ સૂત્રમાં પાંચ મહાવ્રતને પુણ્ય કહેલ છે. મહાવ્રત એ રાગ છે, શુભ રાગ છે, એ ધર્મનું સાધન નથી અને શુભભાવથી શુભ રાગથી બંધ થાય. પણ એનાથી નિજરા ન થાય એ બંધનું કારણ હોય. પાંચ મહાવ્રતની સભાનતા એ શુભ ભાવ છે અને એને કારણે બંધ થાય, પુણ્યનો બંધ થાય. પાંચ મહાવ્રતને નિજરાનું કારણ કહેવું એ વાત તદ્દન જુઠ્ઠી છે. અરે, લોકોએ તત્વદ્રષ્ટિનો વિરોધ કરીને અન્યથા માન્યું છે તે ક્યાં જશે? આવો અવસર મળ્યો અને તત્વથી વિપરીત દ્રષ્ટિ રાખીને, તત્વથી વિપરીત દ્રષ્ટિ શા માટે રાખે છે? કે સંપ્રદાયની બુદ્ધિ છે, હું આ સંપ્રદાયમાં એમ પકડીને બેઠો છે ને, એટલે તત્વથી વિપરીત દ્રષ્ટિ છે. ભાઈ, સંપ્રદાયને ત્યાગી દે ને, તું જૈન છો બસ એ જ મહત્વનું છે. તારે શુક્રા વાળામાં ફસાવું છે, સિંહ વાળામાં રહેતો નથી. વાળામાં રહીને તું શું કરવાનો છે? જે છૂટવા નીકળ્યો છે એ શુક્રા વાળામાં બંધાય છે. મને તો એ વાતની સમજણ નથી પડતી. મેં તો ઘણા વર્ષો પહેલા વાત કરી છે કે એક તરફ તું એમ કે છે કે મારે મુક્ત થવું છે, મોક્ષને પ્રાપ્ત કરવો છે, ને બીજી તરફ તું વાડામાં જઈને જાતે બંધાય છે. કેટલી વિરોધાભાસી વાત છે. છોડને, બધા વાડા છોડીને ભગવાન તીર્થંકર ભગવાને જે માર્ગ પ્રવૃત્યો છે અને મહાપુરુષોએ, આત્મજ્ઞાની પુરુષોએ જે માર્ગ આપણને શાસ્ત્ર દ્વારા અહીંયા આપણને સમજાયો છે, એને પકડને ભાઈ શુક્રા નકામો આ બધું લઈને બેઠો છે. બહુ સરસ વાત છે. ગુરુદેવ પણ એ વાત કરે છે કે ભાઈ, આ આવો અવસર મળ્યો છે તો તત્વથી વિપરીત દ્રષ્ટિ રાખીને તું સત્વને નહીં સમજે તો પછી ક્યાં જઈશ, ક્યાં ક્યાં રખડીશ? આ શાસ્ત્રની ગાથા 74માં એમ સ્પષ્ટ કહ્યું છે કે શુભ રાગ વર્તમાનમાં દુઃખરૂપ છે અને ભવિષ્યમાં પણ દુઃખનું કારણ છે. ત્યાં એમ કહ્યું, ત્યાં શું વાત કરવામાં આવી છે 74મી ગાથામાં આપણે કરી ગયા છે કે શુભ ભાવ જે છે તે વર્તમાનમાં પણ આકુળતાનું કારણ છે, આત્મપ્રદેશોનું કંપન કરાવનારું કારણ છે, અને સ્વભાવથી ધર્મ થતો જ નથી, અને ભવિષ્યમાં પણ એ દુઃખનું જ કારણ છે. અને એમ શા માટે કહ્યું છે? કારણ કે શુભરાગ તે વર્તમાન આકુળતા રૂપ છે અને એનાથી જે પુણ્ય બંધાશે એના ફળમાં સંયોગ મળશે અને સંયોગ ઉપર લક્ષ જતા તો દુઃખનો અનુભવ થશે. સંયોગ તો દુઃખ સ્વરૂપ છે, રાગ થશે. બહુ સરસ વાત સમજાવી છે ભાઈ. હવે સંપ્રદાયની બુદ્ધિ ત્યાગી અને મૂળ તત્વને સમજી અને જેમ છે તેમ યથાર્થ તત્વ સમજવાનો પુરુષાર્થ કર. તો આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. હવે સુખધામ બોલીએ.
સુખધામ અનંત સુખધામ.